મિત્રો, આફ્રિકાના નકશામાં પૂર્વ દિશા બાજુ નજર કરશું તો ત્યાં સુદાન નામનો એક દેશ આવેલો છે. તમે સૌએ તેનું નામ તો સાંભળ્યું જ હશે અને તેના વિશે થોડું ઘણું જાણતા પણ હશો. પરંતુ ચાલો આજે આ સુદાન વિશે ઘણી જાણવા જેવી માહિતીઓ હું તમારી સાથે શેર કરીશ. મિત્રો, 1982 સાલમાં મને સુદાન જવાની તક મળી. હું મારા મેરેજ બાદ ઇન્ડિયાથી સુદાન ગઈ અને ત્યાં 11 વર્ષ સુધી રહી હતી. મારા માટે ત્યારે આ દેશ સાવ અજાણ્યો હતો, પરંતુ ત્યાં રહ્યા પછી આ દેશમાં મેં જે આનંદ મેળવ્યો છે તે આજ સુધી ભૂલી શકાય તેમ નથી. સુદાન વિશેની બેઝિક માહિતીની શરૂઆત તેના વિસ્તારથી કરું તો સુદાનનો વિસ્તાર 1 મિલિયન સ્ક્વેર માઇલ છે અને વસ્તી 50 મિલિયનની છે. વિસ્તાર સામે વસ્તીનું પ્રમાણ જોઈએ તો ઘણું ઓછું છે. સુદાનની બોર્ડર વિશે વાત કરું તો 8 પડોશી દેશોની બોર્ડર સાથે સુદાનની બોર્ડર જોડાયેલી છે, જેમાં ઇજિપ્ત, એરિટ્રિયા, ઇથિયોપિયા, દક્ષિણ સુદાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાદ અને લિબિયા. આ 8 પડોશી દેશો છે. ફ્રેન્ડ્સ, તમને થશે કે અરે આ બધું તો અમે જાણીએ છીએ, પણ સુદાનમાં ગુજરાતીઓ શું કરે છે તે વિશે તો જણાવો તો વધુ મજા આવે. તો ચાલો તમને હું ગુજરાતીઓ કઈ રીતે સુદાન પહોંચ્યા તે વિશે જણાવું. દુનિયાનો કોઈ છેડો એવો નહીં હોય કે જ્યાં આપણા ગુજરાતીઓ પહોંચ્યા ન હોય. ગુજરાતીઓ જન્મે છે જ વેપારની આવડત લઈને, અને આ આવડતથી જ તેઓ દુનિયાના કોઈ પણ દેશમાં જઈ સફળ વસવાટ કરી શકે છે. સાલ 1860ની શરૂઆતમાં પ્રથમ ભારતીય ગુજરાતી વેપારી હતા લવચંદ અમરચંદ શાહ, કે જેઓ એડનથી વેપાર અર્થે સુદાન આવ્યા હતા. તે વખતે તેઓ સુવાકિન નામના ગામમાં ઉતર્યા હતા અને ભારતથી માલ મગાવતા હતા. અને ત્યાર પછી બિઝનેસનો ફેલાવો થતાં તેમણે સૌરાષ્ટ્રમાંથી તેમના સગા સંબંધી મિત્રો બધાને સુદાન આવવા માટે સ્પોન્સર કર્યા. તે વખતે આપણા ગુજરાતી ભાઈઓ સ્ટીમરમાં મુસાફરી કરી સુદાન પહોંચતા હતા, અને આ રીતે ધીરે ધીરે આપણો ગુજરાતી સમુદાય સુદાનમાં સ્થાયી થયો અને વેપારનો ખૂબ વિસ્તાર કર્યો. આમ જોઈએ તો સુદાનના વેપારમાં ગુજરાતીઓનું બહુ મોટું યોગદાન ગણાય છે. હવે મિત્રો, હું તમને મારી વાત કરું તો સુદાન ગયા પહેલાં મને તો સુદાન વિશે બિલકુલ જ ખબર નહોતી. આપણે સ્કૂલમાં જ્યોગ્રાફીના પીરિયડમાં આફ્રિકા વિશે થોડુંક શીખ્યા હોય, બસ એટલું જ. પણ એક ફોરેન કન્ટ્રીમાં જઈ રહી છું તેથી ઇન્ડિયા કરતાં કંઈક તો અલગ હશે જ ને, અને નવું નવું જોવા જાણવા પણ મળશે એવા આનંદ સાથે હું સુદાન પહોંચી. સૌપ્રથમ હું કેપિટલ ખર્ટુમમાં ઉતરી. એરપોર્ટની બહાર નીકળીને જોયું તો 6 ફૂટની હાઇટવાળા લાંબા અને શ્યામવર્ણા માણસોને જોઈને મને તો બહુ નવાઈ લાગી. સ્ત્રીઓ પણ બધી લાંબી, શ્યામવર્ણી અને ભરાવદાર શરીરવાળી હતી. સુદાનીશ પુરુષોએ તેમનો ટ્રેડિશનલ ડ્રેસ, કે જેને આરેબિક ભાષામાં જલાબિયા કહેવામાં આવે છે, તે પહેરેલો હતો. આ જલાબિયા એટલે કે સફેદ રંગનો કોલરવાળા અને લાંબી સ્લીવનો એવો ગાઉન કે જે પગની ઘૂંટી સુધી લાંબો હોય અને લૂઝ ફિટિંગનો હોય. માથા ઉપર તેમણે ગોળ શેપની ટોપી પહેરી હતી જેને તેઓ એરેબિકમાં તાગિયા કહે છે. મિત્રો, નાના બાળકો જ્યારે આ ડ્રેસ પહેરે છે ત્યારે તો બહુ જ ક્યુટ લાગે છે. સુદાની સ્ત્રીઓ ફ્રોક ઉપર 9 વારની સાડી વીંટાડે છે અને તેનાથી જ કપાળ સુધીનું માથું ઢાંકી રાખે છે. આ સાડીને થોપ કહેવાય છે. સુદાની સ્ત્રીઓ પણ આપણા ગુજરાતી બહેનોની જેમ જ દાગીનાની બહુ શોખીન હોય છે. દરેક સ્ત્રીઓએ ખૂબ જ દાગીના પહેરેલા હતા. પહેલીવાર જાહેરમાં કશા જ ડર વગર આટલા બધા દાગીના પહેરીને ફરતી લેડીઝને જોઈને મને તો બહુ નવાઈ લાગી. સુદાનીશ લોકો પરફ્યુમના બહુ શોખીન છે. એટલું પરફ્યુમ છાંટ્યું હોય કે વાતાવરણ આખું ખુશ્બુદાર લાગે, અને તેમાંય સુખડનું પરફ્યુમ તો તેમનું ફેવરિટ છે. એટલે નવા દેશમાં પગ મૂકતા જ આસપાસનું મહેકતું વાતાવરણ જોઈને મારું તો મન ખુશ થઈ ગયું. કેપિટલ ખર્ટુમ ઉતરી અને હું તેના ટ્વીન સિટી ઓળખાતા ગામ ઓમદુરમાનમાં પહોંચી. ખર્ટુમ અને ઓમદુરમાન વચ્ચે એક બ્રિજ છે જેના ઉપરથી રોજ હજારો માણસો ખર્ટુમ અને ઓમદુરમાન વચ્ચે આવ જા કરે છે. આપણા બધા જ ગુજરાતી ભાઈઓના ઘર ઓમદુરમાનમાં છે. મોટે ભાગે નીચેના જ ઘર હોય છે. ઘર ખૂબ મોટા મોટા હોય છે અને દરેક ઘરના આગળના ભાગમાં ખૂબ વિશાળ જગ્યા ખાલી રાખેલી હોય છે. જેમ કે ઓસ્ટ્રેલિયામાં આપણે ફ્રન્ટ યાર્ડ ને બેકયાર્ડ હોય છે, તેવી જ રીતે ઘરના આગળના ભાગની આ ખાલી જગ્યા કે જેને ગુજરાતીમાં આપણે ફળિયું પણ કહીએ, તેને અરેબિક ભાષામાં હોસ કહેવાય છે. આ હોસમાં નાનો સરખો બગીચો હોય અને દિવસે તડકામાં ત્યાં કપડાં સૂકવતા હોય, આપણા મસાલા મરચાં વગેરે પણ તડકામાં તપાવવા નાખ્યા હોય. અરે, ઘરની ગાડીઓ પણ આ હોસમાં જ પાર્ક કરેલી હોય, એટલી મોટી જગ્યા હોય છે. સાંજે ઘરના બધા જ સભ્યો અને મહેમાનો આવ્યા હોય તો બધા આ હોસમાં બેસીને વાતો કરે છે. બાળકો છૂટથી ત્યાં રમી શકે છે અને સાંજ પછી વાતાવરણમાં એટલી સરસ ઠંડક હોય છે કે આખી રાત પંખા વગર પણ લોકો આ હોસમાં જ પલંગ નાખીને સૂઈ જાય છે. મિત્રો, હવે તમને સુદાનના હવામાન વિશે થોડીક માહિતી આપું તો સુદાનમાં મુખ્ય ત્રણ સિઝન હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ઉનાળો તો અતિ આકરો હોય છે, ગરમી ખૂબ ખૂબ પડે છે, શિયાળામાં ઠંડી પણ ખૂબ પડે છે. અને મિત્રો, પાણીનો વરસાદ તો તમે બધાએ જોયો જ છે, પણ તમે કોઈ દિવસ ધૂળનો વરસાદ જોયો છે? સુદાનમાં ધૂળના વરસાદ માટે સુદાન બહુ જાણીતું છે. સુદાનમાં જ્યારે ખૂબ ગરમી પડે ત્યારે પવનની સાથે ધૂળ ખૂબ ઊંચે આકાશ સુધી પહોંચી જાય છે. આખું આકાશ જાણે લાલ રંગનું થઈ જાય છે અને પછી ધીમે ધીમે તે બધી જ ધૂળ નીચે આવે છે. જાણે કે ધૂળનો વરસાદ શરૂ થઈ ગયો હોય તેવું લાગે. જમીન ઉપર 2-3 ઇંચ જેટલા ધૂળના થર થઈ જાય છે. ઘરના બારી બારણા તો જલ્દી જલ્દી બંધ કરી દેવા પડે છે અને તેમ છતાં પણ આખું ઘર અને ઘરની દરેક વસ્તુ ધૂળથી ઢંકાઈ જાય છે. અને આ ધૂળના વરસાદને લીધે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટીને ઠંડક થઈ જાય છે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
11 વર્ષ સુદાનમાં ગાળ્યા પછી હવે સિડનીમાં સ્થાયી થનાર મીનાક્ષીબેન દોશી આપણને સુદાનની એક વર્ચ્યુઅલ ટૂર આપી રહ્યા છે. બીજા ભાગમાં મીનાક્ષીબેન સુદાનના કેટલાક અન્ય શહેરોની મુલાકાતે લઈ જશે, એટલે તેમના શબ્દો સાથે સુદાનની બીજી એક વર્ચ્યુઅલ ટૂર માટે આવતા કાર્યક્રમમાં જોડાવાનું ભૂલતા નહીં.